બબે હજાર પાંચ પાંચ હજારના બધા ફાળા કરતા હતા. મેં કીધું એક જ વાત, ખાનગીમાં કાગળ ચિઠ્ઠી લખીને આપજો કે 2000 આપું છું પણ મેં રાખ્યા કેટલા એટલું લખીને જાજો. ઓહો, એક 2-5 હજાર રૂપિયા દેવાની રકમમાં પણ જાણે કે આપણે થોડીક પ્રસિદ્ધિ માગીએ. ક્યાં છીએ આપણે? આ સંપત્તિ જૈન કુળમાં જે સંપત્તિ છે એ જગતના જીવોના દુઃખને દૂર કરવા માટે છે. કંઈક માંગરોળનો પ્રોજેક્ટ છે એ તો એના મોઢેથી બોલતા નથી, પણ મારે તો કેવું જોઈએ કે ભાઈ સવાયું કરી દેજો, નહીતર ચાલશે નહીં, નહીતર આ શ્રવણ કર્યું એ બધું નકામું છે. સંપત્તિનું સુખ અને સન્માનનું સુખ, સન્માન તો આપણે ત્રણ લોકના નાથને આપવાનું છે. આપણે સન્માન, જે સન્માનને પાત્ર છે એને આપવાનું છે. અને એની સાથે સત્તા, સત્તા તો આપણે કોઈ જોતી જ નથી. સેવક બનવામાં મજા છે. જેને વિશ્વનું પ્રભુત્વ જોતું હોય એને ઈશ્વરનું દાસત્વ સ્વીકારવું પડે છે. દાસ બનો ઈશ્વરના તો તમે ઈશ્વર જગત ઉપરનું પ્રભુત્વ પ્રાપ્ત કરી શકશો. ભગવાન મહાવીરે પણ પ્રકૃતિને સ્વીકારી લીધી, પોતાના ધ્યાનમાં માત્ર રહીને પ્રકૃતિએ જે કંઈ પણ પરિશોધ કરવાના હતા એ સ્વીકાર્યા. અને છેવટે પ્રકૃતિ એમના ચરણમાં ઢળીને કહી કે ભગવાન હવે અમારે આપને અમારા માથા ઉપર બેસાડવા છે. એટલા માટે સમવસ્ત્રણ થયું, એટલા માટે અષ્ટમ મહાપ્રાતિહાર્યો થયા, અને આ જ ભગવાનને પ્રકૃતિએ સમવસ્ત્રણમાં બેસાડ્યા. તો આ નક્કી માનજો કે એક જીવનમાં જો આ દાસત્વ આવી ગયું. અરે હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ જેવા પણ એમ કહે છે કે મારા આ બધા ગ્રંથ લેખનનો કંઈ સાર હોય તો એક જ છે કે પ્રભુ આપના મુખેથી એક શબ્દ કહો કે અહમ ત્વમ દાસોસ્મી કિંગ કરોસ્મી. પ્રભુ આપના મુખેથી એટલું મને કહો કે હું તમારો દાસ છું. બસ આ શબ્દ મને મળે તો મારા ગ્રંથો લખવાનું સાર્થક છે. તો આ રીતે આપણા જીવનમાં આ પરમ તત્વની આરાધના કરવા માટે આ સાતે સ્થાન એ ફેંકી દેવાના નથી, છોડી દેવાના નથી, પણ એ સ્થાનનું આખું એ સ્વરૂપ બદલી જશે તો આપણી યાત્રામાં ચિત્ત શુદ્ધિ બરાબર સચવાઈ રહેશે. પ્રત્યાહારના કિનારા ઉપર આવ્યા, પ્રાયશ્ચિત્ત કર્યું અને પછી આ દેહને પ્રતિજ્ઞાથી બાંધ્યો. પ્રતિજ્ઞા વગરનું શ્રાવક અને શ્રાવિકાનું જીવન ચાલે નહીં. પ્રતિજ્ઞા, પાંચે પરમેષ્ઠીઓ પરમેષ્ઠી પદ પામ્યા છે સેને કારણે? કરેમી ભંતેને કારણે. તેઓએ જીવનમાં પ્રતિજ્ઞા લીધી અને વ્રત પાડ્યા, એમાંથી પરમેષ્ઠી પદ પ્રાપ્ત થયું. તો આપણી પહેલી યાત્રા, પહેલું સોપાન નમો લોહીએ સવ્વ શ્રાવણમનું, પ્રત્યાહારના કિનારા ઉપર આવ્યા, પ્રાયશ્ચિત્ત કર્યું, શરીર આદિ જે સાત સ્થાન છે એનું વિષયાંતર કરીને ધર્મમાં જોડ્યા અને પ્રતિજ્ઞાપૂર્વક આપણે આપણું જીવન શરૂ કરીએ. એ સાધુ પદનો જીવન યોગ થયો. સાધુ ન બનાય પણ સાધુતાને તો હૃદયમાં વસાવી શકાય. સાધુતા એ શ્રાવકના હૃદયમાંથી કોઈ દિવસ પણ દૂર ન થઈ શકે. યાત્રા આગળ ચાલે છે. ઉપાધ્યાય ભગવંતની હવે યાત્રા એ આપણે જઈએ છીએ એ શું છે? તો કહે છે કે પ્રવચનનો રાગ ઉપાધ્યાય ભગવંત પાસે છે. એ પ્રવચનનો રાગ, વિનય, શ્રુત અને શીલના ધણી એવા ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર. મારા જીવનમાં પણ પ્રવચનના રાગને કારણે પ્રજ્ઞાનો પ્રકાશ આપે છે, મારી બુદ્ધિને બોધમાં પરિણત કરે છે, બુદ્ધિને નિરાશંસ કરે છે, નિર્મળ કરે છે, વિશારદી કરે છે. વર્તમાન કાળમાં બુદ્ધિ યોગમાં ઘણું બધું પ્રકિરણક વાંચવાનું થયું છે. હું તો આપને એક જ કહું છું, એક વખત એ બધું છોડીને આ પ્રવચનની, શ્રુતની વાંચના કરો અને જુઓ તમારા જિંદગીનો કેટલો બધો વ્યર્થ સમય તમે બચાવી શકશો. કેમ કે અપ્રસ્તુત એવા બધા ફાસફૂસ વિષયોના વાંચનમાં આપણો સમય લૂંટાઈ જાય છે. મોહ રાજા રાહ જોવે છે કે ક્યારે આનું આયુષ્ય પૂરું થાય અને પાછો એને યોનિમાં લઈ જાઉં. એના પહેલાં મોહ રાજાને આપણે થાપ આપીને આ શ્રુત દ્વારા, વિનય, શ્રુત અને શીલની આરાધના દ્વારા પ્રજ્ઞાનો પ્રકાશ પ્રાપ્ત કરીએ. પ્રાકૃત જગતમાંથી જીવનનું ઉત્થાન કરીને પ્રકાશના જગતમાં જવું એ ઉપાધ્યાય પદની તીર્થ છે. અને એટલા માટે આ બીજી તીર્થયાત્રા નમો ઉવજ્જાયણમ, એને તો એમ કહ્યું છે કે આ શાસનનો બગીચો હંમેશને માટે લીલોછમ કોણ રાખે છે? ઉપાધ્યાય ભગવંતો રાખે છે. એ ઉપાધ્યાય પદ એને નમસ્કાર, એ આપણા જીવનમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરશે. યાત્રા આગળ જાય છે. સાધુને નમસ્કાર કર્યો, આપણા જીવનમાં પ્રાયશ્ચિત્ત અને પ્રતિજ્ઞા આવી. ઉપાધ્યાયને નમસ્કાર કર્યો, આપણા જીવનમાં પ્રજ્ઞા મળી, કાયા નિર્મળ બની, બુદ્ધિ નિર્મળ બની. આચાર્ય ભગવંતને નમસ્કાર કર્યો. પંચાચાર પાડે અને પડાવે તે સૂરી ભગવંત કહે છે. તીર્થંકરોની ગેરહાજરીમાં તીર્થયર સમો સૂરી કયો છે, તીર્થંકર તુલ્ય કયો છે, એ જ સૂરી ભગવંતને નમસ્કાર કરો. જીવનમાં સદાચારનું વૃક્ષ આલી ફોલીને મોટું થશે અને એને કારણે આપણા જીવનમાં એક શીલનું તેજ આવશે. ભગવાન કેવા હતા કે રૂપવાન હતા પણ શીલવાન હતા. માત્ર રૂપની આરાધના નહીં ચાલે, રૂપની સાથે શીલ જોશે. સામર્થ્યવાન હતા પણ ક્ષમાવાન હતા. એવી શક્તિ પ્રાપ્ત કરવી હોય તો આ સૂરી ભગવંતને નમસ્કાર આપણા જીવનમાં આ ગુણોને લાવી શકશે. એકવાર આ શબ્દોની સાથે ચેતના જોડાશે એટલે આખું જગત આપણને હસતું લાગશે. આજે જે સંબંધોના બોજા લાગે છે એ સંબંધો લીલીછમ વાડી લાગશે. વોટ કેન આઈ ડુ ફોર યુ ટુડે, આજે એક પણ જીવને મળો ત્યારે એને હું શું ઉપયોગી થઈ શકું એવી ભાવના લઈને નીકળો તો કહે છે કે આખું સંસાર તમને હસતો લાગે છે. સંસાર કોઈને પણ રોકી શકે એવો નથી. એ ત્રીજી તીર્થની યાત્રામાં આપણે આ સદાચારના પાલન દ્વારા આપણે આપણા મનને નિર્ગ્રંથ કર્યું, નિર્ગ્રંથ કરવાનું છે. એક અમારા યશો વિજયજી મહારાજ સાહેબ અત્યારે ડીસામાં છે, હવે કે ગ્રંથ સંન્યાસ લીધેલો છે. હવે ઘણા બધા ગ્રંથો લખ્યા અને વાંચ્યા, હવે ગ્રંથ સંન્યાસ આપણે બંને કરવા જેવું છે. બરાબર, આપણે બંને કરવા જેવું છે. હાઈટ પછી આ તો થાય જ, બરાબર છે ને. ગ્રંથ સંન્યાસ એનો અર્થ હવે માત્ર પોતાના સ્વરૂપમાં જ રહેવું છે. કેમ કે આનો અંત ક્યાં છે? જ્ઞાતનો કિનારો છોડ્યા વગર અજ્ઞાતની યાત્રાએ જવાય નહીં. લંગર બાંધી રાખશો તો પછી અરિયન પદ અને સિદ્ધ પદની યાત્રાએ જવાશે નહીં, એમને એમ ચાલશે. માટે હવે લંગર છોડવું છે અને અરિયન પરમાત્માની યાત્રાએ જવું છે. એ શું આપે છે? આચાર્ય ભગવંત આપણા જીવનમાં પાત્રતા આપે છે અને અરિયન પરમાત્માના નમસ્કાર એક આપણા જીવનમાં અદ્ભુત ક્રાંતિનું સર્જન કરી શકે છે. નમો અરિહંતાણમમાં અરિહંત પદને નમસ્કાર એ અનંત તીર્થંકરોને નમસ્કાર છે. એક સાત અક્ષરના પદમાં ત્રણ કાળ અને ત્રણ લોકના તીર્થંકરોને સમાવી દે એવો આ શબ્દ છે. એ શું કરે છે? તો કે એમાં રહેલી અરહંત્યમયી ચેતના, અરિહંતને નમસ્કાર એટલે અરિહંતની વિશુદ્ધ થયેલી અરહંત્યમયી ચેતનાને નમસ્કાર કરીએ છીએ. સકલા રત પ્રતિષ્ઠાનમ મધિષ્ઠાનમ શિવશ્રેય ભૂર્ભુવસ્વસ્ત્રૈશાનમ આરહંત્યમ પ્રણિદદ્મહે. અમે અરિયંતોમાં રહેલી એ આરહંત્યમયી ચેતનાનું પ્રણિધાનપૂર્વક ધ્યાન કરીએ છીએ. તો કે આ શું છે? આરહંત્યમયી ચેતના, ધ સુપ્રીમ ઇન્ટેલિજન્સ, વિશુદ્ધ ચૈતન્ય જગત ઉપર જે રાજ્ય કરી રહ્યું છે તેને નમસ્કાર કરો અને શું મળે તમને? સાત વસ્તુઓ આ આરહંત્યમાં રહેલી છે. એ સાત વસ્તુઓ ધસમસતી આપણા તરફ આવે. સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વોદયી છે, સર્વાભિમુખ છે, સર્વક્ષેત્ર અને કાળ વ્યાપી છે અને શરણાગત વત્સલ છે. જે કોઈ પણ અરિહંતને નમસ્કાર કરે એ ચેતના મંગલ અને કલ્યાણની ગંગોત્રી લઈને ધસમસતી આપણા જીવનમાં આવે છે. શાસ્ત્રકાર ભગવંતોએ મહાનિષિદ્ધમાં બહુ સુંદર કહ્યું છે કે અરિયન પરમાત્મા પોતે તો વિતરાગ, આ બધી આપણી સ્થૂળ બુદ્ધિથી આપણે બધી એવી એવા ચોકઠા ઊભા કર્યા છે કે જાણે કે આ યાત્રામાંથી પાછું જ ન ફરી શકાય. શું કરે? અરિયન પરમાત્મા તો સિદ્ધ થઈ ગયા, હવે એ આપણું શું કરી શકે? આપણા કર્મ કેવી રીતે ખપી શકે? બસ આનેથી જાણે કે આપણે બિલકુલ એમ કે નિસહાય બની ગયા હોય કે છે. પણ મહાનિષિદ્ધમાં કહ્યું છે, વિતરાગો અપી અસૌ દેવો ધ્યાયમાનો મુમુક્ષુવી. જ્યારે મુમુક્ષુ વિતરાગ પરમાત્માને નમસ્કાર કરે છે ત્યારે શું કહે? સ્વર્ગ અપવર્ગ ફલદઃ શક્તિર તાદૃશી તાદૃશ્ય શક્તિર દૃશી. એની શક્તિ જેવી છે, માત્ર એનું ધ્યાન કરો તો શું થાય છે? સ્વર્ગ અને અપવર્ગના ફળ એ આપ્યા વગર રહેતા નથી. આવા અરિહંત પદ્માદની તીર્થની યાત્રામાં આપણે શું કરીએ છીએ? તો કે જીવનને પવિત્રતાથી ભરી દેવા માટે આ સાત અક્ષરથી કોઈ બીજા અક્ષર જગતમાં નથી. એટલા માટે નમો અરિહંતાણમની આરાધના આપણા જીવનમાં પવિત્રતાને આપે છે, આપણી દ્રષ્ટિની શુદ્ધિ કરે છે, આંખમાં અંજન કરે છે અને જગતને જોવાનું એક નવું દર્શન આપે છે. અને નમો સિદ્ધાણમ, આ પદ તો છેલ્લું પ્રાપ્ત કરવાનું જ છે. એ પદ શું કરે છે? તો કે અનંતકાળથી સંસારરૂપી ભવપૂપમાં રહેલા જીવને એ ઉપરથી એક દોરડું મોકલાવે છે કાઢવા માટે. જો સિદ્ધોનું ગુરુત્વાકર્ષણ ન હોત તો અરિયંતનો બતાવેલો ધર્મ પણ કદાચ કાર્યકર ન બનત. સિદ્ધ પદ ન હોત તો અરિયન પરમાત્માની પણ આરાધના કેના માટે કરી શકતી? માટે આ સિદ્ધ પદ નમો સિદ્ધાણમ, પણ એની એક શરત છે, નમો સિદ્ધાણમ. પ્રત્યેક જીવમાં રહેલા સિદ્ધને નમસ્કાર જે નથી કરતો એ સિદ્ધ શિલામાં જવાને માટે અધિકારી બનતો નથી. નમો સિદ્ધાણમ, બધા જ નામ રૂપોમાં તારું જ દર્શન કરીએ, બધા જ નામ રૂપોમાં તારી જ સેવા કરીએ. આ સિદ્ધપદની યાત્રા એટલે સંસારમાં રહેલા પ્રત્યેક જીવને જીવ તરીકે સ્વીકારી એની સેવા કરવી એ પૂર્વ શરત છે. તો આ થઈ પંચતીર્થી, પાંચે તીર્થીઓ જીવન યોગ બની જાય, આપણા જીવનમાં પ્રાયશ્ચિત આવે, પ્રતિજ્ઞા આવે, એની સાથે પ્રજ્ઞાનો પ્રકાશ આવે, પ્રવચનનો રાગ આવે, પ્રપંચ સમે પાત્રતા આવે, પવિત્રતા આવે, અને છેવટે પૂર્ણતા આવે. પૂર્ણ બનવું એ માનવીની પ્રાકૃત ઈચ્છા રહેલી છે. પ્રાકૃત આપણે બધા જ અપૂર્ણ છીએ અને શા માટે ભેગા થયા છીએ કે કંઈક મળશે, કંઈક મળશે. અપૂર્ણતામાંથી પૂર્ણતાની યાત્રામાં જવું એ માનવ જીવનનું રહસ્ય છે. તો ભગવાન પૂર્ણ બન્યા, પૂર્ણ બનવાનો માર્ગ બતાવ્યો, પૂર્ણ બનવાનો આદર્શ બતાવ્યો, પુણ્ય બનવા માટેનો ઉપદેશ આપ્યો, આલંબન આપ્યું, અને જેને પૂર્ણ બનવું છે તેને સહાય પણ કરી છે. તો આ રીતે એક પંચ પરમેષ્ટિની તીર્થ અદ્ભુત તાકાતથી ભરેલી છે. વી ડોન્ટ નો અવર ઓન સ્ટ્રેન્થ, અને માટે જ આપણે આટલા બધા જૈનો હોવા છતાં પણ આપણે નિસહાય બનીને માનીએ છીએ કે જે સમાજમાં બને એને સ્વીકારી લેવું જોઈએ. બહુ સુંદર વાત, ચાર દિવસ પહેલાં જંબુબીજી મારા સાહેબ પાસે ગયો હતો, બહુ જ મહત્વની વાત કરેલી, અને એ કરીને પૂરું જ કરવું છે કે તત્વજ્ઞાન, આ ભારત વર્ષમાં તત્વજ્ઞાનની કોઈ કમી નથી. કેટલા તત્વજ્ઞાનના વ્યાખ્યાનો સાંભળા, લેખા બોલ્યા, બધું બરાબર છે, પણ એ તત્વજ્ઞાનની સાથે જરૂરી એવી તપશ્ચર્યા આ દેશમાં ખૂટે છે. અને તપશ્ચર્યા વગરનું તત્વજ્ઞાન માત્ર શાબ્દિક જ્ઞાન રહે છે. ઉપનિષદમાં પણ કહ્યું છે, બ્રહ્મને કેમ પ્રાપ્ત કરવો એમ પૂછે છે, ત્યારે કહે છે, તપસા બ્રહ્મ વિજિજ્ઞાસતવ, તપથી બ્રહ્મની ઉપાસના થઈ શકે છે. તો આપણા જીવનમાં આવું ઊંચામાં ઊંચું તત્વજ્ઞાન, આપત્તિ રહિતનું કેવલી કથિત અને આવા અદ્ભુત શબ્દોમાં ગૂંથાયેલું, પણ એની પાછળ આપણી તપશ્ચર્યા નથી. અને તપશ્ચર્યા એટલે માત્ર બહારના છ બાહ્ય તપોની વાત નથી, અભ્યંતર તપની વાત છે. તો આ પંચતીર્થી કરવી હશે એને પાંચ તપ કરવા પડશે. અઠાઈના પછકાંડ નથી લેવાનો, ચિંતા નહીં કરતા, પણ પાંચ તપ કરવા પડશે. હાથ જોડો, ઓલા પાંચ તપને શરૂ કરી દઈએ આપણે, બરાબર છે ને? કંઈ પહેલું તપ, ક્યું તપ કરવાનું છે? નમો લોયે સવ્વ સાવણમ. અરે ઘણી વાર મને એમ થાય કે આ તપ જો આપણા જીવનમાં આવી ગયું ને તો 90% આપણા જીવનમાં ચિંતા ખરી પડે છે. એ પહેલું તપ છે સ્વસુધારણાનું તપ. બીજા કોઈને સુધારવાની જરૂરત નથી, માત્ર પોતાની જાતને તું સુધાર. નમો લોયે સવ્વ સાવણમ, જગત આખું તને જોઈને આચરણ કરે એ સાચો શ્રાવક કહેવાય. સામા માણસને જોઈને ધર્મ કરવાની આરાધના કરવાનું મન થાય તો એ સાચો ધર્મિષ્ઠ છે. સ્વસુધારણાનું તપ, ઇટ ઇઝ ધ ઓનલી રેવોલ્યુશન વિચ કેન સક્સીડ ઇન ધ મોડર્ન ટાઈમ્સ. સ્વસુધારણાનું તપ જો આવી ગયું જૈનોમાં તો પ્રકૃતિ વચનબદ્ધ છે કે જેને પોતાની જાતને સુધારવી છે એ પ્રકૃતિ એને મદદ કર્યા વગર રહેતી નથી. આવું તપ થઈ શકશે ને, સ્વસુધારણાનું તપ. એનો વિસ્તાર સંકોચ જેટલો કરવો એટલો કરો, એનો વાંધો નથી. તમારી વૈયક્તિક જે તમારી રુચિ હોય ત્યાં કરો, સ્વસુધારણાનું તપ કરો. બીજા કોઈને સલાહ આપવાનું તો બંધ જ કરો. આ તો નિજાનંદની વહેંચણી કરવા આવ્યો છું, આપના ચરણના દર્શન કરવા આવ્યો છું, મને બીજો કંઈ આનંદ કોઈ એવું નથી કે મારી પાસે છે ને આપને આપું. આ હું લઉં છું એના કરતાં તો ઘણું બધું આપની પાસેથી મળે છે. 10 વર્ષ થયા, 12 વર્ષ થયા, આ શ્રોતાઓએ શ્રવણનું દાન કર્યું અને મને બોજામાં મૂકી દીધો. શ્રવણનું દાન કર્યું અને બોજામાં મૂક્યો, એ ઋણ ચૂકવવા માટે 12 મહિને એકવાર આવું છું. બાકી તો આ સ્વસુધારણાનું તપ, માત્ર પોતાના ચિત્તમાં હમતો સદા મગનમે રહેના, અવધુ સદા મગનમે રહેના, કોઈ ચિંતા ન કરો, પ્રકૃતિ વિલ ટેક કેર ઓફ ઇટ્સ ઓન સેલ્ફ. આ પહેલું તપ, અને આપણે બધા જ કરી શકીએ એમ છીએ. પર્વ પર્યુષણમાં નક્કી કરો, અપવાસ તો કદાચ આપણા શ્રીમતીજી કરે તો પારણું કરાવજો, પણ આપણે તો સ્વસુધારણાનું તપ કરવું જ છે. બીજું તપ છે સમન્વયનું તપ છે. સમન્વયનું તપ કરતા આવડવું જોઈએ. માત્ર જૈન આ સમાજમાં રહે છે, બીજા બધા પણ રહે છે, અને ઉપાધ્યાય ભગવંતે અનેકાંતની ઉપાસના કરીને જૈન દર્શને બધા જ દર્શનોનો સમન્વય કર્યો છે. એ સમન્વયનું તપ જો આપણા જીવનમાં આવી ગયું તો સંઘર્ષ જેવી કોઈ ચીજ રહેશે નહીં. આ સમન્વયનું તપ એ જ અનેકાંત દ્રષ્ટિની દિવ્ય પ્રગટ થવાની તક છે. તો આપણા જીવનમાં એ સમન્વયનું તપ આવે એ પણ આવી શકે છે. અને આચાર્ય ભગવંતને જ્યારે નમસ્કાર કરો ત્યારે સદાચારનું તપ આવવું જોઈએ. માણસ સદા આ ચાદર ઉપર કોઈ ડાઘ લાગ્યો હોય તો કૃપા કરીને ધોઈ નાખજો. કપડાં તો ધોશે પણ શરીરરૂપી ચાદરનો ડાઘ પ્રાયશ્ચિત કરીને સાફ કરીને એ સદાચારનું તપ કરો. અરિયન પરમાત્માને નમસ્કાર એ સ્વભાવમાં રહેવાનું તપ છે. સ્વભાવમાં રહેવું છે, કોઈ બોલાવે તો જ બહાર જવું છે. આવું જો નક્કી કરી લ્યો કે મારે મારી જાતે કોઈ પ્રશ્નો ઊભા નથી કરવા, તો સો મેની પીપલ વિલ બી હેપી. ઘણા બધા લોકો સુખી થશે કે સારું થયું, શાંત પડી ગયા, અને આપણે પણ સુખી રહીશું, કેમ કે આપણને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. વગર કીધે ઘરમાં માથાકૂટ ન કરવી, બજારમાં તો કરવી જ નહીં, અને આવા આવા યુવકના મેળામાં તો સાવ શાંત રહી જાઓ. આ જો સ્વ રમણતા આવી ગઈ, નામ જ છે રમણતા. બદ્રી કેદાર જઈ આવ્યા પછી જુઓ મોઢા પર તીર્થયાત્રા પછી કેટલી ચમક આવી ગઈ છે, બરાબર. બદ્રી કેદાર જઈ આવ્યા ને સાહેબ, હમણાં એકલા જઈ આવ્યા, અમને ન લઈ ગયા, બરાબર છે ને. સ્વભાવ રમણતાનું તપ હરિયન પરમાત્માનું છે, અને સિદ્ધ ભગવંત એ સમાધિનું તપ છે. આવી એક વખત જીવનમાં જો આવી જાય, કોઈ અશક્ય નથી. ભગવાને આ મોક્ષ માર્ગ એવો કોઈ દુષ્કર કર્યો નથી કે જેથી કરીને આપણને આ પ્રાપ્ત કરવામાં તકલીફ પડે. તો આપણે સૌ આવી તીર્થયાત્રા રોજ કરીએ, અને રોજ આપણા જીવનને નિર્મળ કરીએ, અને આ પર્યુષણ પર્વ આપણા માટે મોક્ષનું ભાથું બાંધી આપે એ અપેક્ષા સાથે મારું પ્રવચન સ્વાધ્યાય આપના ચરણમાં રજૂ કરી આજે વિરામ લઉં છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
પ્લીઝ ફાઈવ મિનિટ્સ ડોન્ટ ગેટ અપ. શ્રી શશિકાંતભાઈ નો એક વિચાર હંમેશા રહ્યો છે કે નમો રિંતાણમ નો આમ બુલંદ ઉઠવો જોઈએ, એક નાદ ઉઠવો જોઈએ, એક અવાજ ઉઠવો જોઈએ આખી દુનિયામાં. એ માટે એમણે એક બેંક પણ શરૂ કરી, અને મારે આપણે જેમ જય પછી હિન્દ એમ બોલીએ ને, એમ હું માત્ર નમો બોલું, આપ સૌએ અરિહંતાણમ એટલું જ બોલવાનું છે. નમો અરિહંતાણમ. થેન્ક યુ વેરી મચ. જેને ભક્તિ રસનો લાભ લેવો હોય આવતીકાલે 7:30 વાગે આવી જાય.
મને વાલો લાગે નવતાર. અરિહંત